આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અલ્જીરિયામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સમુદાયના લોકોને દેશના સાચા રાજદૂત ગણાવ્યા. રાષ્ટ્રપતિ આજે અલ્જીરિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય સંવાદ કરશે. પીવાના પાણી અને જળજીવન અભિયાનના નાણાંમાં ગેરરીતિ મામલે ઝારખંડમાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંલગ્ન 20થી વધુ સ્થળ ઉપર ઈડીના દરોડા. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતે વિશ્વકક્ષાનું ડિજિટલ જાહેર આંતરમાળખું વિકસાવ્યું છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ભારતે માત્ર 22 મહિનામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 80% વસ્તીને આવરી લેતા 5G દૂરસંચાર સેવા શરૂ કરી છે અને મકાનોના ભાડા વધારાના વિરોધમાં સ્પેનમાં હજારો લોકોએ રસ્તાઓ ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અલ્જીરિયાના નેતાઓ સાથે તબક્કાવાર દ્વિપક્ષીય બેઠકો યોજશે. તેઓ અલ્જીરિયા ઇન્ડિયા ઇકોનોમિક ફોરમને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ અલ્જીરિયા, મોરિટાનિયા અને માલાવીની તેમની 3 દેશોની મુલાકાતના ભાગરૂપે અલ્જીરિયાની રાજધાની અલ્જીયર્સમાં છે. રાષ્ટ્રપતિ મુર્મુ અલ્જીરિયામાં ભારતીય સમુદાયને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમે ભારતના સાચા રાજદૂત છો અને અલ્જીરિયામાં ભારતીય સમુદાય આપણા દેશના હિતો અને સોફ્ટ પાવરને આગળ વધારવાનો સેતુ છે. ઝારખંડમાં ઈડીએ 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા. રાજ્યના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, એન્જિનિયરો સાથે સંબંધિત સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આજે ઝારખંડમાં થયેલી મોટી કાર્યવાહી દરમિયાન પાટનગર રાંચીથી ચાઇબાસા સુધી ઈડીની ટીમોએ દરોડા પાડ્યા હતા. આઈએએસ મનીષ રંજન, મંત્રી મિથિલેશ ઠાકુરના પીએસ હરેન્દ્રસિંહ, મંત્રીના ભાઈ વિનય ઠાકુર સહિત ઘણા વિભાગીય એન્જિનિયરો સાથે જોડાયેલા 20 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના જળજીવન મિશનમાં ગેરરીતિઓ સંબંધિત મામલાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીની આ કાર્યવાહી રાંચીના પંડારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતે ઉચ્ચ ગુણવત્તાના ડિજિટલ નાણાકીય ઉત્પાદનોના વિકાસને સરળ બનાવે તેવું વિશ્વકક્ષાનું ડિજિટલ જાહેર આંતરમાળખું વિકસાવ્યું છે. તેમણે કહ્યું કે દેશ હવે વિશ્વના 3જા સૌથી મોટા વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું કેન્દ્ર બની ગયું છે. અહીં 1,40,000થી વધુ સ્ટાર્ટઅપ અને સૌથી વધુ યુનિકોર્ન છે. આજે નવી દિલ્હીમાં આરબીઆઈ એટ 90ની ઉચ્ચસ્તરની પરિષદને સંબોધતા શ્રી દાસે જણાવ્યું હતું કે અન્ય દેશો વૈશ્વિક ડિજિટલ ક્રાંતિમાં પ્રવેશ કરવા અને તેને સુધારવા ડિજિટલ જાહેર આંતરમાળખામાં ભારતના અનુભવનો લાભ લઈ શકે છે. ડિજિટલ કરન્સીના ઉપયોગ અંગે તેમણે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી સરહદ પારની ચૂકવણી કરવાની ક્ષમતા ધરાવે છે. કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા નાણાકીય ક્ષેત્રમાં સર્જાયેલા પડકારો અંગે શ્રી દાસે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સાયબર હુમલાઓ અને ડેટા ભંગ જેવા નવા પડકારો સામે આવી રહ્યા છે. તેમણે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને આ જોખમોનો સામનો કરવા માટે પૂરતા જોખમ નિવારણ પગલાં લેવા જણાવ્યું હતું. શ્રી દાસે વધી રહેલા દેવા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે રોગચાળા પછી વૈશ્વિક જાહેર દેવું 2023માં કુલ ઘરેલુ ઉત્પાદનના 93.2% સુધી હતું, જે 2029 સુધીમાં વધીને જીડીપીના 100% થવાની સંભાવના છે. મુંબઈના પ્રખ્યાત બાબા સિદ્દીકી હત્યા કેસમાં 3જા આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. બાબા સિદ્દીકીની તાજેતરમાં જ મુંબઈમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. કેન્દ્ર સરકારે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દીધું છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ તેમજ કોંગ્રેસ પક્ષના ગઠબંધનને બહુમતી મળી છે. ભારતીય જનતા પક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને હરિયાણા ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. પક્ષે જમ્મુ કાશ્મીર ભાજપ ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુગને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ભારતે માત્ર 22 મહિનામાં જ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 80% વસ્તીને આવરી લેતા 5G દૂરસંચાર સેવા શરૂ કરી દીધી છે. નવી દિલ્હીમાં 5મી વૈશ્વિક ધોરણો પરિસંવાદના ઉદઘાટન સત્રને સંબોધિત કરતા શ્રી સિંધિયાએ કહ્યું કે 5G રોલ ઓવરથી વર્ષ 2040 સુધી અર્થવ્યવસ્થામાં 450 મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ થવાની આશા છે. આ પરિસંવાદ અંગે મંત્રીએ કહ્યું કે આ વૈશ્વિક સંવાદ માટે એક પ્રકાશસ્તંભ તરીકે કામ કરશે, જેથી ધોરણો ઉપર સામાન્ય સંમતિ કરી શકાય. આ નવી ટેકનોલોજીના વૈશ્વિક રોલઆઉટનું સમર્થન કરશે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વિશ્વ ટેકનોલોજી અને નવીનતામાં એક આદર્શ ફેરફાર જોઈ રહ્યું છે, એટલે ધોરણો નિયમોનો ખ્યાલ વધુ મહત્વનો થયો છે. મુંબઈથી ન્યૂયોર્ક જતા એર ઇન્ડિયાના વિમાનમાં આજે બોમ્બની ધમકી મળતા વિમાન દિલ્હી તરફ વાળવામાં આવ્યું હતું. જો કે તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને તપાસમાં હજુ સુધી કંઈ પણ મળ્યું નથી. તેવી જ રીતે મુંબઈથી મસ્કત જતા ઇન્ડિગોના વિમાનમાં બોમ્બની ધમકી મળતા વિમાનને પ્રોટોકોલ મુજબ એક અલગ ખાડીમાં લઈ જવામાં આવ્યું હતું અને તાત્કાલિક સુરક્ષા તપાસ શરૂ કરાઈ હતી. મુંબઈથી જેદ્દાહ જતા ઇન્ડિગોના વિમાનમાં પણ બોમ્બની ધમકી મળી હતી. દરમિયાન મુંબઈ હાવડા મેલ ટ્રેનને પણ ટાઈમર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ટ્રેનને જળગાંવ સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી હતી. તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા ટ્રેન તેના ગંતવ્ય સ્થળ તરફ આગળ વધી હતી. હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી 3-4 દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે આવતીકાલે દક્ષિણ કર્ણાટકના આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આ સપ્તાહમાં ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિહાર, ઝારખંડ, સમગ્ર પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં તથા મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ અને મેઘાલયના બાકીના ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચાયું છે. આગામી 2 દિવસ દરમિયાન દેશના અન્ય ભાગમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાય તેવી પણ શક્યતા છે. બ્રાઝિલમાં વિનાશક વાવાઝોડાના કારણે સર્જાયેલી દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. મીડિયા અહેવાલ અનુસાર મધ્ય અને દક્ષિણ પૂર્વીય ભાગોમાં 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો અને 10 સેન્ટીમીટર વરસાદ થયો હતો. સાઓ પાઉલોમાં 7 લોકોના અને લશ્કરી પોલીસના મુખ્ય મથક ખાતે એક સૈનિકનું મોત થયું હતું. સ્પેનમાં ગઈકાલે મેડ્રિડમાં હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતર્યા હતા અને ભાડાના વધતા ભાવો વચ્ચે પોસાય તેવા આવાસની માંગણી સાથે લોકોએ માર્ગો ઉપર કૂચ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં 1.5 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો, જો કે સરકારી અંદાજ મુજબ આ સંખ્યા લગભગ 22,000ની છે. સ્પેન પર્યટનમાંથી થતી આવકને સંતુલિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. મકાન માલિકો પ્રવાસીઓ પાસેથી વધુ ભાડા વસૂલતા હોવાના કારણે નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. ગત જુલાઈમાં સ્પેનિશ સરકારે ટૂંકા ગાળાના અને મોસમી રજાઓ ઉપરના ક્રેકડાઉનની જાહેરાત કરી હતી. નોર્વેની નોબેલ સમિતિ આજે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરશે, જેમાં સરકારની ભૂમિકા, ધિરાણ અને સંપત્તિની અસમાનતાને સંભવિત દાવેદાર તરીકે જોવામાં આવશે. ગયા વર્ષે અમેરિકાના અર્થશાસ્ત્રી ક્લાઉડિયા ગોલ્ડવિનને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો હતો. અમેરિકાના કેલિફોર્નિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલી પહેલા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર રેલી સ્થળથી લગભગ 1 માઇલ દૂરથી આ વ્યક્તિ પકડાયો હતો, જેની પાસેથી નકલી પ્રવેશપત્ર અને બંદૂક મળી આવ્યા છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ 49 વર્ષીય વેમ મિલર તરીકે થઈ છે, જે લાસ વેગાસનો રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે આ જ સ્થળે શ્રી ટ્રમ્પ ઉપર 2 વખત હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારત આગામી વર્ષે આઈએસએસએફ જુનિયર વિશ્વકપની યજમાની કરશે. આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી રમતગમત સંઘના પ્રમુખ લુસિયાનો રોસીએ ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા આ જાહેરાત કરી હતી. તેમણે વિશ્વમાં શૂટિંગની વધતી લોકપ્રિયતામાં ભારતના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. અલ્જીરિયામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સમુદાયના લોકોને દેશના સાચા રાજદૂત ગણાવ્યા. રાષ્ટ્રપતિ આજે અલ્જીરિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય સંવાદ કરશે. પીવાના પાણી અને જળજીવન અભિયાનના નાણાંમાં ગેરરીતિ મામલે ઝારખંડમાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંલગ્ન 20થી વધુ સ્થળ ઉપર ઈડીના દરોડા. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતે વિશ્વકક્ષાનું ડિજીટલ જાહેર આંતરમાળખું વિકસાવ્યું છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારતે માત્ર 22 મહિનામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 80% વસ્તીને આવરી લેતા 5G દૂરસંચાર સેવા શરૂ કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.